ओम शांति। गुड मॉर्निंग। 10 जुलाई 2025 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, देह अभिमान छोड़ी देही अभिमानी बनो। देही अभिमानियों ने ज ईश्वरीय संप्रदाय कहवाय छे। मीठा बाळको, देह अभिमान छोड़ी देही अभिमानी बनो। देही अभिमानियों ने ज ईश्वरीय संप्रदाय कहवाय छे। प्रश्न छे, आप बाळको हमणा जे सत्संग करो छो ते बीजा सत्संगों थी निराळो छे, केवी रीते? उत्तर छे, आ एज सत्संग छे जेमा तमे आत्मा अने परमात्मानु ज्ञान सांभळो छो। अहीं भणवानुं होय छे, मुख्य उद्देश पण सामे छे। बीजा सत्संगोमां भणवानुं होतुं नथी, नथी कोई मुख्य उद्देश। ओम शांति। रूहानी बाळको प्रत्ये रूहानी बाप समझावी रह्या छे, रूहानी बाळको सांभळी रह्या छे। पहला पहला बाप समझावे छे, जारे पण बेसो तो स्वयंने आत्मा समझीने बेसो। देहने देह न समझो, देह अभिमानीने आसुरी संप्रदाय कहवाय छे, देही अभिमानीओने ईश्वरीय संप्रदाय कहवाय छे। ईश्वरने देह नथी, એ સદૈવ આત્મ અભિમાની છે, એ છે સુપ્રીમ આત્મા, સર્વ આત્માઓના બાપ, પરમ આત્મા, અર્થાત ઊંચામાં ઊંચા। તો મનુષ્ય જ્યારે ઊંચામાં ઊંચા ભગવાન કહે છે તો બુદ્ધિમાં આવે છે, એ નિરાકાર લિંગ રૂપ છે, નિરાકારી લિંગની પૂજા પણ થાય છે, એ છે પરમાત્મા, એટલે સર્વ આત્માઓથી ઊંચા છે એ પણ આત્મા, પરંતુ ઊંચ આત્મા, એ જન્મ મરણમાં નથી આવતા, બાકી બધા પુનર્જન્મ લે છે। બીજી બધી છે રચના, રચયિતા તો એક જ બાપ છે, બ્રહ્મા વિષ્ણુ શંકર પણ રચના છે, મનુષ્ય સૃષ્ટિ પણ આખી રચના છે। રચયિતાને બાપ કહેવાય છે, પુરુષને પણ રચયિતા કહેવાય છે, સ્ત્રીને એડોપ્ટ કરે છે, પછી એના દ્વારા ક્રિએટ કરે છે, અર્થાત રચના રચે છે, પાલના કરે છે, બસ વિનાશ નથી કરતા। બીજા જે ધર્મ સ્થાપક હોય છે તે પણ ક્રિએટ કરે છે, પછી તેમની પાલના કરે છે, વિનાશ કોઈ પણ નથી કરતા। બેહદના બાપ જેમને પરમ આત્મા કહેવાય છે, જેમ આત્માનું રૂપ બિંદુ છે, તેમ જ પરમ પિતા પરમાત્માનું પણ રૂપ બિંદુ છે। બાકી આટલું મોટું જે લિંગ બનાવે છે તે બધું ભક્તિ માર્ગમાં પૂજાના કારણે છે। બિંદુની પૂજા કેવી રીતે થઈ શકે? ભારતમાં રુદ્ર જ્ઞાન યજ્ઞ રચે છે તો માટીના શિવલિંગ અને શાલિગ્રામ બનાવીને પછી તેમની પૂજા કરે છે, એને રુદ્ર યજ્ઞ કહેવાય છે। હકીકતમાં અસલી નામ છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર ગીતા જ્ઞાન યજ્ઞ, જે શાસ્ત્રોમાં પણ લખેલું છે। હવે બાપ બાળકોને કહે છે, સ્વયંને આત્મા સમજો, બીજા જે પણ સત્સંગ છે તેમાં આત્મા તથા પરમાત્માનું જ્ઞાન ન કોઈમાં છે ન આપી શકે છે। ત્યાં તો કોઈ મુખ્ય ઉદ્દેશ હોતો નથી। આપ બાળકો તો હમણાં ભણવાનું ભણી રહ્યા છો, તમે જાણો છો આત્મા શરીરમાં પ્રવેશ કરે છે, આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે, શરીર દ્વારા પાર્ટ ભજવે છે। આત્મા તો અશારીરી છે ને, કહે પણ છે નગ્ન અર્થાત અશારીરી આવ્યા છીએ, નગ્ન અર્થાત અશરીરી જવાનું છે. શરીર ધારણ કર્યું પછી શરીર છોડીને નગ્ન જ જવાનું છે. આ બાપ આપ બાળકોને જ બેસીને સમજાવે છે. આ પણ બાળકો જાણે છે. ભારતમાં સતયુગ હતો તો દેવી દેવતાઓનું રાજ્ય હતું, એક જ ધર્મ હતો. આ પણ ભારતવાસી નથી જાણતા. બાપને જેમણે નથી જાણ્યા તેમણે કાંઈ નથી જાણ્યું. પ્રાચીન ઋષિ મુનિ પણ કહેતા હતા, અમે રચયિતા અને રચનાને નથી જાણતા. રચયિતા છે બેહદના બાપ, એ જ રચનાના આદિ મધ્ય અંતને જાણે છે. આદિ કહેવાય છે શરૂઆતને, મધ્ય વચ્ચેને. આદિ છે સતયુગ જેને દિવસ કહેવાય છે, પછી મધ્યથી અંત સુધી છે રાત. દિવસ છે સતયુગ ત્રેતા, સ્વર્ગ છે વન્ડર ઓફ વર્લ્ડ. ભારત જ સ્વર્ગ હતું જેમાં લક્ષ્મી નારાયણ રાજ્ય કરતા હતા. આ ભારતવાસી નથી જાણતા. બાપ હમણાં સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. બાપ કહે છે તમે સ્વયંને આત્મા સમજો, આપણે ફર્સ્ટ ક્લાસ આત્મા છીએ. આ સમયે મનુષ્ય માત્ર બધા દેહ અભિમાની છે. બાપ આત્મ અભિમાની બનાવે છે. આત્મા શું ચીજ છે આ પણ બાપ બતાવે છે. મનુષ્ય કાંઈ પણ નથી જાણતા, ભલે કહે પણ છે. પ્રકૃતિની મધ્યમાં ચમકે છે અજબ સિતારો, પરંતુ તે શું છે, કેવી રીતે તેમાં પાઠ ભરાયેલો છે તે કોઈ પણ નથી જાણતા. હમણાં તમને બાપે સમજાવ્યું છે. આપ ભારતવાસીઓને 84 જન્મોનો પાઠ ભજવવાનો હોય છે. ભારત જ ઉંચ ખંડ છે. જે પણ મનુષ્ય માત્ર છે તેમનું આ તીર્થ છે. સર્વની સદગતિ કરવા બાપ અહીં જ આવે છે. રાવણ રાજ્યથી લિબરેટ અર્થાત મુક્ત કરી ગાઈડ અર્થાત માર્ગદર્શક બનીને લઈ જાય છે. મનુષ્ય તો એમ જ કહી દે છે અર્થ કાંઈ પણ નથી જાણતા. ભારતમાં પહેલા દેવી દેવતા હતા, તેમને જ ફરી પુનર્જન્મ લેવો પડે છે. ભારતવાસી જસો દેવતા પછી ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બને છે, પુનર્જન્મ લે છે ને. આ નોલેજને પૂરી રીતે સમજવામાં 7 દિવસ લાગે છે. પતિત બુદ્ધિને પાવન બનાવવાની છે. આ લક્ષ્મી નારાયણ પાવન દુનિયામાં રાજ્ય કરતા હતા ને, તેમનું જ રાજ્ય ભારતમાં હતું તો બીજા કોઈ ધર્મ નહોતા, એક જ રાજ્ય હતું. ભારત કેટલું સોલ્વેન્ટ અર્થાત ભરપૂર હતું. હીરા જવેરાતના મહેલ હતા, પછી રાવણ રાજ્યમાં પૂજારી બન્યા છે, પછી ભક્તિ માર્ગમાં આ મંદિર વગેરે બનાવ્યા છે. સોમનાથનું મંદિર હતું ને, એક મંદિર તો નહીં કહેશે. અહીં પણ શિવના મંદિરમાં એટલા તો હીરા જવેરાત હતા જે મોહમ્મદ ગઝનવી ઊંટ ભરીને લઈ ગયા. એટલો માલ હતો, ઊંટ તો શું લાખો ઊંટ લઈ આવે તો પણ ભરી ન શકે. સતયુગમાં સોના હીરા જવેરાતના તો અનેક મહેલ હતા. મોહમ્મદ ગઝનવી તો હમણાં આવ્યો છે. દ્વાપરમાં પણ કેટલા મહેલ વગેરે હોય છે. તે પછી અર્થક્વેક અર્થાત ધરતીકંપમાં અંદર ચાલ્યા જાય છે. રાવણની કોઈ સોનાની લંકા હોતી નથી. રાવણ રાજ્યમાં તો ભારતનો આ હાલ થઈ જાય છે. 100% ઇરિલિજિયસ અર્થાત અધાર્મિક, અનરાઇટિયસ અર્થાત અસત્ય, ઇનસોલ્વેન્ટ અર્થાત કંગાળ, પતિત વિશસ અર્થાત વિકારી નવી દુનિયાને કહેવાય છે વાઇસલેસ અર્થાત નિર્વિકારી. ભારત શિવાલય હતું જેને વન્ડર ઓફ વર્લ્ડ કહેવાય છે. ખૂબ થોડા મનુષ્ય હતા, હમણાં તો કરોડો મનુષ્ય છે. વિચાર કરવો જોઈએ ને, હમણાં આપ બાળકો માટે આ પુરુષોત્તમ સંગમ યુગ છે. જ્યારે બાપ તમને પુરુષોત્તમ પારસ બુદ્ધિ બનાવી રહ્યા છે, બાપ મનુષ્યથી દેવતા બનવાની તમને સુમત અર્થાત શ્રીમત આપે છે. બાપની મત માટે જ ગવાય છે તમારી ગત મત ન્યારી. અનોબળ અર્થ કોઈ નથી જાણતા. બાપ સમજાવે છે, હું એવી શ્રેષ્ઠ મત આપું છું જે તમે દેવતા બની જાઓ છો. હવે કળિયુગ પૂરો થાય છે, જૂની દુનિયાનો વિનાશ સામે છે. મનુષ્ય બિલકુલ જ ઘોર અંધકારમાં કુંભકરણની નિંદ્રામાં સૂતેલા પડ્યા છે. કારણ કે કહે છે, શાસ્ત્રોમાં લખ્યું છે, કળિયુગ તો હજી બાળક છે. 40,000 વર્ષ બાકી છે. 84 લાખ યોનિઓ સમજવાના કારણે કલ્પની આયુ પણ લાંબી લાંબી કરી દીધી છે. હકીકતમાં છે 5,000 વર્ષ. બાપ સમજાવે છે, તમે 84 જન્મ લો છો, નહીં કે 84 લાખ. બેહદના બાપ તો આ બધા શાસ્ત્રો વગેરેને જાણે છે. ત્યારે તો કહે છે, આ બધું છે ભક્તિ માર્ગનું જે અર્ધો કલ્પ ચાલે છે. આનાથી કોઈ મને મળતું નથી. આ પણ વિચાર કરવાની વાત છે કે જો કલ્પની આયુ લાખો વર્ષ આપે, પછી તો સંખ્યા વધારે હોવી જોઈએ. જ્યારે ક્રિશ્ચિયનની સંખ્યા 2,000 વર્ષમાં આટલી થઈ ગઈ છે. ભારતનો અસલ ધર્મ દેવી દેવતા ધર્મ છે, તે ચાલ્યો આવવો જોઈએ. પરંતુ આદિ સનાતન દેવી દેવતા ધર્મને ભૂલી જવાના કારણે કહી દે છે, અમારો હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મ તો હતો જ નથી. ભારત કેટલું ઊંચું હતું, આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. તો વિષ્ણુપુરી હતી, હવે છે રાવણપુરી. એ જ દેવી દેવતાઓ 84 જન્મ પછી શું બની ગયા છે? દેવતાઓને વાઇસલેસ અર્થાત નિર્વિકારી સમજી, પોતાને વિશેષ અર્થાત વિકારી સમજી તેમની પૂજા કરે છે. સતયુગમાં ભારત વાઇસલેસ હતું, નવી દુનિયા હતી જેને નવું ભારત કહે છે. આ છે જૂનું ભારત. નવું ભારત શું હતું? જૂનું ભારત શું છે? નવી દુનિયામાં ભારત જ નવું હતું. હવે જૂની દુનિયામાં ભારત પણ જૂનું છે. શું ગતિ થઈ ગઈ છે? ભારત જ સ્વર્ગ હતું, હમણાં નર્ક છે. ભારત મોસ્ટ સોલ્વેન્ટ અર્થાત સૌથી ભરપૂર હતું. ભારત જ મોસ્ટ ઇનસોલ્વેન્ટ અર્થાત સૌથી કંગાળ છે. બધા પાસેથી ભીખ માંગી રહ્યા છે, પ્રજા પાસેથી પણ ભીખ માંગે છે. આ તો સમજની વાત છે ને. આજના દેહ અભિમાની મનુષ્યોને થોડા પૈસા મળ્યા તો સમજે છે, અમે તો સ્વર્ગમાં બેઠા છીએ. સુખધામ સ્વર્ગને બિલકુલ જાણતા નથી, કારણ કે પથ્થર બુદ્ધિ છે. હવે તેમને પારસ બુદ્ધિ બનાવવા માટે 7 દિવસની ભઠ્ઠીમાં બેસાડો, કારણ કે પતિત છે ને. પતિતને અહીં તો બેસાડી ન શકાય, અહીં પાવન જ રહી શકે છે. પતિતને અલાવ અર્થાત બેસાડી ન શકાય. તમે હમણાં પુરુષોત્તમ સંગમ યુગ પર છો. તમે હમણાં પુરુષોત્તમ સંગમ યુગ પર બેઠા છો. જાણો છો બાબા આપણને આવા પુરુષોત્તમ બનાવે છે. આ સાચી સત્યનારાયણની કથા છે. સત્ય બાપ તમને નરથી નારાયણ બનવાનો રાજયોગ શીખવાડી રહ્યા છે. જ્ઞાન ફક્ત એક બાપની પાસે છે, જેમને જ્ઞાનના સાગર કહેવાય છે. શાંતિના સાગર, પવિત્રતાના સાગર, આ એ એકની જ મહિમા છે. બીજા કોઈની મહિમા થઈ નથી શકતી. દેવતાઓની મહિમા અલગ છે, પરમ પિતા પરમાત્મા શિવની મહિમા અલગ છે. એ છે બાપ. શ્રી કૃષ્ણ છે દેવતા, સૂર્યવંશી, સૌચંદ્રવંશી, સૌ વૈશ્યવંશી. મનુષ્ય હમ સૌનો અર્થ નથી પણ નથી સમજતા. આપણી આત્મા સૌ પરમાત્મા કહી દે છે. કેટલું ખોટું છે. હવે તમે સમજાવો છો કે ભારતની ચડતી કળા અને ઉતરતી કળા કેવી રીતે થાય છે. આ છે જ્ઞાન, તે બધી છે ભક્તિ. સતયુગમાં બધા પાવન હતા, રાજા રાણીનું રાજ્ય ચાલતું હતું. ત્યાં વજીર પણ નથી હોતા, કારણ કે રાજા રાણી પોતે જ માલિક છે. બાપ પાસેથી વારસો લીધો છે, તેમનામાં અક્કલ છે. લક્ષ્મી નારાયણને કોઈ પાસેથી સલાહ લેવાની જરૂર નથી, ત્યાં વજીર હોતા નથી. ભારત જેવો પવિત્ર દેશ કોઈ હોતો નથી. મહાન પવિત્ર દેશ હતો, નામ જ હતું સ્વર્ગ. હમણાં છે નર્ક. નર્કથી ફરી સ્વર્ગ બાપ જ બનાવશે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, એક બાપની સુમત પર ચાલીને મનુષ્યથી દેવતા બનવાનું છે. આ સુખદ સંગમ યુગ પર સ્વયંને પુરુષોત્તમ પારસ બુદ્ધિ બનાવવાના છે. બીજી પોઈન્ટ છે, સાત દિવસની ભઠ્ઠીમાં બેસી પતિત બુદ્ધિને પાવન બુદ્ધિ બનાવવાની છે. સત્ય બાપથી સત્યનારાયણની સાચી કથા સાંભળી નરથી નારાયણ બનવાનું છે. વરદાન છે, દરેક ખજાનાઓને બાપના ડાયરેક્શન પ્રમાણે કાર્યમાં લગાવવા વાળા ઓનેસ્ટ અથવા ઈમાનદાર ભવ. દરેક ખજાનાઓને બાપના ડાયરેક્શન પ્રમાણે કાર્યમાં લગાવવા વાળા ઓનેસ્ટ અથવા ઈમાનદાર ભવ. ઓનેસ્ટ અથવા ઈમાનદાર એને કહેવાય છે જે બાપના પ્રાપ્ત ખજાનાઓને બાપના ડાયરેક્શન વગર કોઈ પણ કાર્યમાં ન લગાવે. જો સમય, વાણી, કર્મ, શ્વાસ અથવા સંકલ્પ તથા સંગ દોષમાં વ્યર્થ તરફ ગુમાવો છો, સ્વચિંતનના બદલે પર ચિંતન કરો છો, સ્વમાનને બદલે કોઈ પણ પ્રકારના અભિમાનમાં આવો છો, શ્રીમતના બદલે મનમતના આધાર પર ચાલો છો, તો ઓનેસ્ટ નહીં કહેવાશો. આ બધા ખજાના વિશ્વ કલ્યાણ માટે મળેલા છે, તો એમાં જ લગાવવા. આ જ છે ઓનેસ્ટ બનવું. સ્લોગન છે, અપોઝિશન માયાથી કરવાની છે, દૈવી પરિવારથી નહીં. અપોઝિશન માયાથી કરવાની છે, દૈવી પરિવારથી નહીં. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો. આજની પોઈન્ટ છે, બધા આત્માઓ એક જ બેહદનો પરિવાર છે. પોતાના પરિવારનો કોઈ પણ આત્મા વરદાનથી વંચિત ન રહી જાય એવી રીતે ઉમંગ ઉત્સાહના શ્રેષ્ઠ સંકલ્પ દિલમાં સદા રહે, પોતાની પ્રવૃત્તિઓમાં જ બીજી નહીં રહેતા બેહદની સ્ટેજ પર સ્થિત થઈ બેહદના આત્માઓની સેવાના શ્રેષ્ઠ સંકલ્પ કરો. આજ સફળતાનું સહજ સાધન છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.